તારીખ 23/5/1997 ડાયરીના બોલ નંબર 621 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 70.
લૌકિક ભાવે વર્તવું એટલે આત્મ સ્વરૂપનું ભૂલવું. લૌકિક ભાવે વર્તવું એટલે આત્મ સ્વરૂપને ભૂલવું. કેમ કે લૌકિકમાં કોઈ એક વ્યક્તિનો પુત્ર ગણાય છે, મનાય છે. હું આનો પુત્ર છું એ રીતે વર્તવું, સ્વીકાર કરીને, એટલે હું આત્મા છું એ ભૂલ્યો. આત્મા ન રહ્યો, કેમ કે આત્મા કોઈનો પિતા પુત્ર થઈ શકતો નથી. એ પણ એક આત્મા છે, જેનો પુત્ર તરીકે પોતાને ગણે છે એ પણ એક આત્મા છે, ને પોતે પણ એક આત્મા છે, ને બંને ઇનડિપેન્ડન્ટ સ્વતંત્ર હયાતી ધરાવતા જગતના પદાર્થો છે. જેનો પુત્ર તરીકે હોય એનો પિતા થઈ જાય, કેમ કે એ ગુજરી જાય ને એના પુત્ર તરીકે આવે, શું થાય? કોઈ પિતા પુત્ર ખરેખર તો છે નહીં, મિત્ર આવા ફેરફાર થાય ને ઉલટા સુલટા, કે જે બાપો એ દીકરો તરીકે ઘરે આવે, બધા બને છે, એ પ્રસંગો બધા બને છે. લૌકિક ભાવે વર્તવું એટલે આત્મ સ્વરૂપને ભૂલવું. સંસારિક પ્રસંગોમાં તે અહિતનું એકાંતે કારણ છે. સાંસારિક પ્રસંગોમાં એકાંતે અહિતનું કારણ છે, અને ધાર્મિક પ્રસંગોમાં પણ લૌકિક ભાવે વર્તવું તે એકાંતે અહિત, આત્માને અહિતનું કારણ છે. એમાં લોકસંજ્ઞા ઉભી થશે, ધાર્મિક ક્ષેત્રમાં લોકસંજ્ઞા આવશે. અનાદિ લોકસંજ્ઞાને લીધે લોકચેષ્ટામાં સાવધાની થઈ આવે છે. અનાદિ પોતાને લોકસંજ્ઞા હોવાથી તરત જ એ વિકલ્પ જાય છે. લોકોને કેમ લાગશે, લોકોને કેમ લાગશે? આત્મકલ્યાણનું વિસ્મરણ કરીને સાવધાન થઈ જાય છે. લોકોને કેમ લાગશે, લોકોને કેમ લાગશે? એવી સાવધાની થઈ આવે છે. તે સૌ સંભાળ છોડી દઈને, એવી સંભાળ છોડી દઈને અથવા જતી કરીને ગૌણ કરી દઈને આત્મહિતને જ મુખ્ય કરવું ઘટે છે. કેમ કે એ લોકો તને દુર્ગતિના દુઃખમાંથી છોડાવવા કોઈ આવવાનું નથી, આવી શકશે પણ નહીં. માટે એકલા તારા આત્મકલ્યાણને મુખ્ય કરીને એ એક જ રસ્તે તું ચાલ્યો જા. આ દેશભક્તિના ગીતો આવે છે ને, એમાં એવી વાતો આવે, એકલો જાને એકલો જાને એકલો જાને રે, તારે સાથે કોઈ ન આવે તો એકલો જાને રે. ઠીક, તારી હાક સુણે ગાલો મારી હારે, અને છતાં કોઈ ન આવે તો તું એકલો જાજે. એકલો પાવર તો એ લોકો રાખે છે દેશભક્તિ વાળા. દેશભક્તિ વાળાનો બહુ પાવર હોય છે. જરૂર એટલે એવું કે માથું કપાઈને ધડ લડે, માથું કપાઈ જાય લડતા લડતા, અને ધડ થી લડતો હોય અને માથું જે નીચે પીડ્યું એ હસતો હોય પાછો, પછી પ્રદેશો છૂટા ન પીડ્યા હોય, એટલે ધડે જીવતું હોય ને માથું જીવતું હોય, પ્રદેશો લંબાઈ જાય એ વખતે માથું હશે, ધડ લડતું હોય જોઈને માથું હશે, એટલે એટલો પાવર દેશભક્તિ વાળાને હોય. તો આત્માને ભક્તિ વાળાને કેટલો પાવર જોઈએ હવે, કયો એ તો ખાલી કલ્પના થી લડે, આવતી લડતો તો એને એના એની સામે જ લડશે, કેમ કે મારા મારો દેશ, જ્યાં જન્મ મારો દેશ. આજે સાથે અથવા એ કલ્પના જતી કરીને આત્મહિતને, આત્મહિતને જ મુખ્ય કરવું ઘટે છે, નહીં તો લૌકિક ભાવ આડે આત્મહિત થઈ શકે તેમ નથી. આત્મહિત નહીં થાય, લૌકિક ભાવને મુખ્ય કર્યો ગયો તો આ રસ્તેથી રસ્તો આખો પલટાઈ જશે. અથવા લૌકિક ભાવે વર્તતા, આમાં શબ્દ લખ્યો છે લોક ચેષ્ટા એ વર્તતા, ચેષ્ટા એટલે સાવધાની સહિત વર્તે અને ચેષ્ટા લીધી છે લોકોની નજરની સાવધાનીને રાખીને, એને લોક ચેષ્ટા કહે છે. લોક ચેષ્ટા એ વર્તતા આત્મહિત પણ સાધી શકાય તેમ ઈચ્છવું કે તેમ સ્વીકારવું તે અશક્ય ને શક્ય કરવા જેવી વાત છે. કોઈ દિવસ બની શકે લૌકિક ભાવને મુખ્ય કર્યો કે આત્મહિતની અશક્યતા ઊભી થઈ, એ કરી જ ન શકે. સંપ્રદાય બુદ્ધિનું મોટું દૂષણ આ છે. સંપ્રદાય બુદ્ધિનું મોટું દૂષણ આ છે. જ્યાં ટોળું મોટું થયું કે એમાં પોતાનું સ્થાન કલ્પવા મળશે, જરાક જે જગ્યાએ પોતે ધાર્મિક પ્રસંગમાં જતો આવતો થાય, જે ધાર્મિક ક્ષેત્રમાં જતો આવતો થાય, અને ત્યાં લોકોનો સમૂહ વિધો, મારું સ્થાન શું, સભા ભરાણી એમાં મારી ખુરશી ક્યાં, મારે આગળ બેસવાનું કે મારે પાછળ બેસવાનું, ગણતરી ચાલુ થઈ જવાની. લૌકિક ભાવ એવી રીતે પેસી જાય છે, બીજા મને ન ઓળખે, પણ આ ટોળામાં તો મને બધા ઓળખે છે. એટલે ન ઓળખે સારો, ન ઓળખે સારો. ઘણા વિચક્ષણ જ્ઞાનીઓ એ રસ્તો અપનાવ્યો છે, તો પોતાની ઓળખાણ જ ન થવા દે. જળભરત દ્રષ્ટાંત લીધો છે, આધાર લેવા માટે લીધો છે. જળભરત નું દ્રષ્ટાંત ખબર છે, શું કથા શું છે? એ પૂર્વભૂમિમાં ભરત નામના મનુષ્ય હતો, અને આ ભૂમિમાં મનુષ્ય જન્મ્યા પછી એનું નામ ભરત જ પડ્યું. પૂર્વભૂમિની અંદર ત્યાગી દશામાં પણ એક બકરી પાળીને, બકરી પાળતા પછી એનું ઘાસ લાવવાનું કર્યું, પછી એમને એમ કરતા કરતા એને આશરો કરવા માટે ઝૂંપડું કર્યું, ના કર્યું, તે કર્યું, એમને કરતા કરતા લંગોટી માંથી ચોફાર થઈ ગયો. લાંબુ 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 ઉતું ગયું, વાગીને વાગીને અને વાસણ ગયું, ફલાણું ગયું, ભીકણું ગયું, આત્મહિત્ય ચૂકી ગયો. લોકો આવવા માંડ્યા ને લોકોની સાથે ભળવા માંડ્યા, નું બહુ થઈ ગયો પૂરો. સરળતા વાળો જીવ્યો છે તો વળી પાછો મનુષ્ય થયો, એને પૂર્વભવ યાદ આવ્યો. એક ભવ મેં મનુષ્યપણાનો એક ભવ આવી રીતે ખોયો હશે, કેમ કે લોકોમાં થોડી આબરૂ વધી. આ તો બહુ બહુ દયાળુ જીવ છે, પ્રાણીઓની પણ દયા પાડે છે. એવી તેમ મંદા હજાર હોય, બકરા હોય, મરણિયા હોય, હું એના પાટાપિંડી કરે, આમ કરે, તેમ કરે, પછી એની દવા માટે વ્યવસ્થા કરે. એટલે આ વખતે એને બરાબર સૂજ આવી ગઈ. સૂજ ની અરે સૂજ ની સૂજ એવી આવી કે મને સૂજ આવી છે ખબર ન પડવા દેવી. કોઈ ની અરે બોલે ચાલે, લાંબુ કઈ લાંબુ બોલે નહીં એટલે બધા એને કહેવાય આ માણા જડ જેવો છે. એનું નામ ભરત છે પણ જડ ભરત છે. એને તું સારું થયું, આપણી આબરૂ નથી. સારું થયું કે આપણી આબરૂ નથી. આબરૂ હોત તો મળે જાત ગયા પણ જેમ જ તે, એટલે આબરૂ નથી સારું. કામ કરી ગયા દ્રષ્ટાંત એવા પકડ્યા છે. એટલે લોક ચેષ્ટા એ વર્તતા આત્મહિત પણ સાધી શકાય તેમ ઈચ્છવું કે તેમ માનવું તે અશક્ય ને શક્ય કરવા જેવી વાત છે. જે જીવ લોકસંજ્ઞા એ વર્તે તે આત્માની હિત વિચારણા યથાર્થ સ્વરૂપે કરી શકે નહીં. લોકસંજ્ઞા એ વર્તે એની વિચારધારા યથાર્થતા આવી જ ન શકે. આવું છે. જિંદગીનો ધ્રુવ કાંટો આત્મહિત જોઈએ. લોકસંજ્ઞા એ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી લોકોમાં સારી ગણાતી હોય તો પણ અશાંતિ અશાંતિ દુઃખ દુઃખ ને દુઃખ ને પરિભ્રમણ છે. આત્મહિત જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ ભલે નિર્ધન હોય, ભલે એકલો હોય, અરે ભલે નિર્વસ્ત્ર હોય, એને આત્માની સમાધિ ને આત્માની શાંતિ એને લાગશે. બહુ અનુભવ થી બધી લખેલી વાતો છે, મંત્રો લખ્યા છે બધા. બીજા મુમુક્ષુ મને આમ ગણશે કે આમ જોશે, મને આત્માર્થી તો ગણશે ને, મને ધર્મ ની શ્રદ્ધા વાળો તો ગણશે ને, એવું જેને ગણાવવું છે એ એના પોતાના સરાઉન્ડિંગ સર્કલમાં માનનો લાલચો છે. એમ કોઈ ધનનો લાલચો હોય એમ માનનો લાલચો છે, લાલસા છે એક જાતની. એનું કારણ એ છે, એનું કારણ એ છે. મારા દોસ્ત જાણી જશે તો તારા દોસ્ત હું સરળતા એ નિવેદન કરીશ તો તારી સરળતા નહીં દેખાય, એકલા દોષ જ દેખાશે. એ તો લોકસંજ્ઞા તો ઝેર છે, ઝેર પીવાનું બંધ થાય તો અમૃત મળે એવું છે, અમૃત ની અસર થાય એવું છે. અમૃત તો ભેદું છે અંદર માં, પણ તો અમૃત ની અસર થાય એવું છે. ઘણા વિષયો હોય છે, પણ એ પોતાના હિતનો દૃષ્ટિકોણ નથી ત્યારે, પ્રયોજન નો દ્રષ્ટિકોણ નથી ત્યારે અપ્રયોજન ભૂત માં દાખલ થાય છે ને, એને પ્રયોજન ની દ્રષ્ટિ નથી. પ્રયોજન ની દ્રષ્ટિ ન હોય એનો કોઈ દિવસ મુમુક્ષુતાનો વિકાસ ન થાય. મુમુક્ષુતામાં વિકાસ થવાનો આધાર એક પ્રયોજનની દ્રષ્ટિ હોવી એ જ છે. જેટલી પ્રયોજનની પકડ સારી એટલો પ્રોગ્રેસ સારો સમજી લેવો, એમાં જેટલી ક્ષતિ કે એમાં જેટલી જેટલો અભાવ એટલી ગાડી ઠપ થઈને રોકાઈ જવાની, વિકાસ નહીં થાય. બહુ તીખી પ્રયોજનની પકડ આપવી જોઈએ, એને આગળ વધવું હોય એને બહુ તીખી પકડ આપવી જોઈએ. એક વાર એક વિદ્વાને તર્ક લીધો હતો કે તને બધા સારો જાણે તો તું રાજી થાને, તને બધા સારો જાણે તો તું રાજી થાને. લોકસંજ્ઞામાં તો આ જ વાત છે ને કે મને ખરાબ ન જાણે ને મને સારો જાણે, બા એ વાત તો એક જ છે. ખરાબ ન જાણે સારો જાણે, બે વાત જુદી જુદી નથી, એક જ વાત છે. કેટલા કેવા નીકળવાના, 100, 200, 500, 1000, 5000, 25000, 1,00,000, કેટલા તને હારો જાણવા વાળા કેટલા નીકળશે? આ તો મેક્સિમમ હે. પણ અંદરથી તું સારા પરિણામ કર, અંદરથી તું સારા પરિણામ કર તો અનંતા સિદ્ધો તને સારો જાણે, લાખ બે લાખ કરોડો બધને કેટલા અનંત સિદ્ધો તને સારો જાણે. તારે ક્યાં સારું જણાવવું છે કેજે. આ પામર પ્રાણીઓ જે થોડા ઘણા છે એમાં સારું જણાવવું છે કે જે ત્રણ લોકના નાથ છે બધા એની નજરમાં તારે સારું ગણાવવું છે? કોનામાં તારે સારું ગણાવવું છે તો કે કોના જ્ઞાનમાં સારું ગણાવવું છે? જીવ લાંબો વિચાર કરે તો ખબર પડે ને, બહુ ટૂંકો વિચાર કરે ખાબોચી એના દેડકાની જેમ, આ હા અહીં તો કઈ પાણી છે ખાબોચી, એમાં કેટલું બધું પાણી હે, મારા જેવા કેટલાય દેડકા બુડી શકે એવું પાણી છે. આમ હાથ પોળા કરીને દેખાડે, બહુ મોટું ખાડો, બહુ મોટું ખાડો છે, બહુ મોટું પાણી છે. ભાઈ તે દરિયો જોયો નથી, ખાબુચાનું દેડકું છે તે દરિયો પૂછ્યું તો અમારે ગુરુદેવ, ગુરુદેવની દવા વખતે એવું થયું કે ભાઈ આ પછી માં કઈ નથી નામ, પછી ખાબોચિયાના ડેટકા જેવી વાત છે, દુનિયામાં બહુ વધી ગઈ છે આગળ હવે આમાં. એવી વાત છે, સંકુચિત દ્રષ્ટિ થઈ જાય. સંપ્રદાય દ્રષ્ટિમાં સંકુચિતતા ઘણી આવે અને લોકસંગના તીવ્ર થાય. બે મોટા અવગુણ ઉભા થાય ત્યારે આપણે ત્યાં એવું થાય, આપણે ત્યાં આવું નથી થતું. મંદિરમાં આપણે કોને કોને આરતી લખાવે ને બોર્ડ નથી માર્યા, બોર્ડમાં નામ નથી લખ્યા, બોર્ડ હતા એ ઉતરાવી નાખ્યા, આપણે બધા મંદિરોમાં આપણે ત્યાં તો બધું લખાય જ છે, બધામાં ભલે લખાય, આપણે નથી લખવા. કોને લખાવા છે? ગયો કોનું નામ છે? આ નામ રૂપે ફલાણા ફલાણા નહીં આરતી. એ નામ કોનું? શરીરનું છે કે આત્માનું છે? થોડો વાદ વિવાદ થયો પણ ઉતરી ગયું, ઉતરી ગયું બસ. આપણે સોનગઢમાં લખે છે, આપણે સોનગઢમાં નથી હાલતા, એમ જ કેવું પડ્યું. આપણે સોનગઢ પાછળ આપણે ત્યાં આમ થાય છે, એનો અર્થ કે આપણા સંપ્રદાયમાં આ રૂઢિ રિવાજ થયો છે. તમને સ્પષ્ટપણે દૂષણ દેખાતું હોય તોય તમે છોડી ન શકો, એનો અર્થ શું? ભગવાન ને કપડા નથી પહેરાવતા, દાગીના પહેરાવે છે. સ્પષ્ટ ભૂલ વાળી વાત છે. અમારામાં તો આમ જ થાય, અમારામાં તો આંગીના જ દર્શન થાય. એટલે ભાઈ આંગીના થાય, ભગવાન ના થાય, નક્કી કર. અમારામાં તો આંગીના જ દર્શન થાય. આજ ફૂલ ની આંગી હતી, આજ ઠેકાણે ફલાણી આંગી હતી, ઢીંગની આંગી થાય. ગુણદોષ ઉપર આધારિત છે આ ધર્મ. ગુણદોષ વિચારતા શીખવું જોઈએ. એટલે જ્યાં જ્યાં સંપ્રદાય બુદ્ધિ થાય ત્યાં જ્ઞાની જુદા પડે, એનો નિયમ છે, જુદા જ પડે. કેમ કે એને સંપ્રદાયને મળતી પણ આવે નહી. અને સંપ્રદાય વાળા એમ કે કા તમે નવું કાઢ્યું? હા, ગુરુદેવ સોનગઢમાં શરૂ કર્યું ત્યારે આ કાનજી સ્વામી નો નવો ધર્મ શરૂ થયો. તેને સંપ્રદાય વાળા આ ગોકીરો કર્યો. ગોકીરો સમજો, રાડબૂમ. હે, નવો ધર્મ શરૂ થયો, નવો ધર્મ શરૂ થયો. આ નવા ધર્મમાં ન જવાય, ન જવાય. એ નવો નથી ભાઈ, એ મૂળ ધર્મ દી છે. તમે બધા ભૂલા પીડા છો, એમ વાત છે. સોગાનીજી બોલતા ને, અપરિણામ શબ્દ સોગાનીજી બોલતા. બધા આપણા વિદ્વાનો એની વિરુદ્ધ હતા. આ તો વેદાંત નો શબ્દ છે, ગુરુદેવ કે પરમ સત્ય છે. અનુભવ કરતા હતા, અપરિણામી નો અનુભવ કરતા હતા. અને એમણે અપરિણામી કીધેલું છે 480 ગાથાના ભાવાર્થના પ્રવચનમાં. એ વાત આવી છે ને, એ પરિગ્રાફ આપણે દૃઢદ્રષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં નાખ્યો, સમયસાર પ્રવચનો માંથી બેનસિંહનો લખેલો, ગુરુદેવનો બોલેલો અને બેનસિંહનો લખેલો. એક પરિગ્રાફમાં 3 વખત અપરિણામી શબ્દનો પ્રયોગ કર્યો છે. ધ્યાન જાય, ધ્યાન ગયું ન હોય પોતાનું પછી કે નહીં, આમ હોય જ નહીં. લોક સંજ્ઞા એ વર્તે તે આત્મહિતની હિત વિચારણા યથાર્થ સ્વરૂપે કરી શકે નહીં. ત્યાં હિત વિચારણાથી પ્રાપ્ત ફળની અપેક્ષા રાખવાની વાત જ ક્યાં રહી? એનો ફળાવવાનો સવાલ નથી. જ્યાં હિત વિચારણા નથી ત્યાં હિત વિચારણાના ફળની અપેક્ષા રાખવાનો પ્રશ્ન રહેતો નથી, ત્યાંનો વિચાર પણ કરવાનો રહેતો નથી. અને હિત વિચારણાનું સ્થાન જે સત્સંગ, હિત વિચારણાનું સ્થાન જે સત્સંગ, તેની અસરને આ લોકાવેશ છે તે ધોઈ નાખે છે. આ લોક સંજ્ઞાને 3-4 દ્રષ્ટિથી બોલાય છે. લોક દ્રષ્ટિને પણ લોક સંજ્ઞા કહે છે. શું? લોક સંજ્ઞા, લોક દ્રષ્ટિ, લૌકિક ભાવ, લોક ચેષ્ટા અને લોકાવેશ આવેશ શબ્દ વાપર્યો. લૌકિક ભાવનો આવેશ તે લોકાવેશ, આ બધા શબ્દોનો એક અર્થ લેવો. અને હિત વિચારણાનું સ્થાન જે સત્સંગ, તેની જે અસર એને આ લોકાવેશ ધોઈ નાખે છે. કેમ કે અહીંયા તો તીવ્ર પરલક્ષ હોય એને જ લોકાવેશ રહે, પરલક્ષ તો ધોઈ નાખે તે, એમાં સવાલ જ નથી. કાંઈ પરલક્ષ છે એ સત્સંગનો નાશ કરે છે. એટલે સત્સંગ ખાલી બાહ્ય ક્રિયા રહી જાય છે, મૂળમાં સત્સંગ રહેતો નથી. એ સત્સંગનો કાળ છે. પરલક્ષ છે એ સત્સંગનો કાળ છે. અથવા સત્સંગનું કાંઈક થોડું ફળ આવ્યું હોય તો તેને નિર્મૂળ કરી નાખે છે, નાશ કરી નાખે મૂળ માંથી. તેથી જ આત્માર્થી જીવ લોક સંગ પ્રસંગ થી દૂર રહીને નિજ હિત નું સાધન કરે છે. જેને નિજિતનું સાધન કરવું છે એને લોકસંગના લોકના પ્રસંગથી દૂર રહેવું જોઈએ. દૂર રહેશો એટલે જેનાથી દૂર તમે થયા એ ટીકા ટિપ્પણી તો કરવાના, ટીકા ટિપ્પણી કરવાના, આરોપ કરવાના, લાગ પડે લડાઈ પણ કરવાના. એ બધી તૈયારી રાખીને આત્મહિત કરવાનું છે. આ બધું થશે અને થાય તો ભલે થાય. આપણે એ લોકોનું કોઈ સર્ટિફિકેટ જોઈતું નથી. લોકોના અભિપ્રાય ને ખરીદવા જતા
સત્યને વેચીને
સત્યને વેચી ખરીદી ને અમે વેચે છે, સત્યને વેચે છે એટલે આત્માને વેચે છે અને આત્માનો ઘાત કરે છે. અભિપ્રાય ખરીદો, સર્ટિફિકેટ લીધું, શું શું વેચ્યું એની સામે, કઈક ચૂકવવા માટે માણસ ને મારે દેવું ચૂકવવા માટે ઘર વેચવું પડ્યું, એમાં ખરીદવા માટે કઈ મૂડી નહોતી તો આત્માને વેચી નાખ્યો. તેથી જ આત્માર્થી જીવ લોક સંગ પ્રસંગ થી દૂર રહીને નિજ હિત નું સાધન કરે છે. એ તો આવવાનું જ છે. અને એ પ્રકારનો અપયશ કર્મ નો ઉદય સમજવો. પૂરેપૂરા યશ નો ઉદય કોઈનો હોતો જ નથી. તીર્થંકર ને પણ નહીં. શંકર તો સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે. કેટલી સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે. એથી મોટી કોઈ પુણ્ય પ્રકૃતિ અનંત પ્રકૃતિઓમાં કોઈ છે જ નહીં. છતાંય તે પૂરી યશ પ્રકૃતિ કોઈને હોય, કોઈ પૂરી જો કોઈ પુણ્ય પૂરા છે જ નહીં ક્યાંય. કેમ કે તો વિભાવ છે ને એટલે અધૂરા જ હોય. વિભાવ કોઈ પૂરા ન હોય, સ્વભાવ પૂરો હોય, અનંત હોય, પુણ્ય અનંત ન હોય, પુણ સીમિત જ હોય. એટલે બાકીનો પાપનો ઉદય ગણવો પડે, અશુભનો ઉદય ગણવો પડે. જેટલો પુણ્યનો ઉદય એટલો પુણ્યનો, બાકીનો પાપનો અશુભનો ઉદય ગણવો પડે. બાકી બે કલ્પના જીવમાં જીવ ખેંચાય છે. એક દાખલો લઈએ, હોસ્પિટલની અંદર અત્યારે તમે જાઓ ભાવનગરની હોસ્પિટલમાં, એટલે ભણી પથારીએ પલંગ ન મળ્યો હોય એવી રીતે 15 દિવસ પીડાવે છે. દાખલ કરી દે પરિસ્થિતિ વર્ષ પછી પડ્યા રે નીચે ગમે ત્યાં. પછી કેટલાક પલંગ ઉપર હોય છે અને પલંગ મળી ગયો, કેટલાક સ્પેશિયલ રૂમમાં હોય છે. હવે પલંગ વાળો આમ નીચે જોવે ને ત્યારે પુણ્ય ઉદય ગણે, ભણ પથારી પીડ્યો હોય. ડોક્ટર સાહેબ નીકળે, સાહેબ મને મને તો હું કેટલા દીથી હોય એમ એમ નીચે પીડ્યો છું, મને તો એ પણ ખાલી થાય ત્યારે આપું ને તને, હવે ખાલી થાય છે પણ લાગવા વાળા પહોંચી જાય છે, તો કે ભાઈ કઈ એવું કઈ કહેવાય નહીં આપણે, કે એનો અર્થ કે તારો પાપનો પુણ્યનો ઉદય નથી. પણ પલંગ વાળો નીચે જોવે ત્યારે એમ થાય કે હું પુણ્યશાળી હો, મને તો પલંગ મળ્યો, હે રાજી થાય. પણ પાછી એને નજર આમ બાજુમાં સામે જોલો સ્પેશિયલ રૂમ હોય ને એર કન્ડિશન, આપણો પાપનો ઉદય છે આને, કેવી મજા એર કન્ડિશન. પણ સાચી વાત, હું પુણ્યનો ઉદય કે પાપનો ઉદય સાચું કયો છે, બે એને કલ્પના કરી. એક ઉદય પૂરો હોતો જ નથી, પુણ્યનો ઉદય પૂરો હોય ને પાપનો ઉદય પૂરો કોઈને હોય, કેમ કે ઉપર નીચે બે તમને દેખાવાના તે ગમે એ પરિસ્થિતિમાં. હોસ્પિટલના દ્રષ્ટાંતે તમને ઉપર વાળા દેખાવાના ને નીચે વાળા દેખાવાના છે, બોલો. આર્થિક દ્રષ્ટિ દેખાય કે ન દેખાય, તમારાથી ગરીબ નથી કોઈ, તમારાથી તવંગેર નથી કોઈ, તમારે શું ગણવું છે તમારે, એ માથાકૂટ મૂકી દે. પૂન પાપની માથાકૂટ મૂકીને એક ત્રીજો રસ્તો છે, અહીંયા ત્રીજો રસ્તો પકડતો, આ માથાકૂટ તો છૂટો થઈ જાય, નહીં તો હેરાન થઈ જાય, દુઃખી થઈ જઈશ. તો એટલે કોઈ સારું બોલે કોઈ ખરાબ બોલે ગમે તે હોય, એ કાંઈ જોવાની જરૂર નથી. તું શું કરે છે નક્કી કર. આત્માર્થી જીવ તો લોક સંગ પ્રસંગથી દૂર રહીને નિજીતનું સાધન કરે છે, અને જ્ઞાની તો અત્યંત જાગ્રત રહી વ્યવસાય આદિમાં પ્રવર્તવું પડે ત્યારે ઉદય વેદે છે, એ પણ આત્મ અવસ્થા સંભાળી સંભાળીને પ્રારબ્ધને ભોગવે છે, તેથી તેમને ઉદાસીનતા સહજ રહે છે. એટલે આત્માર્થીથી પછી જ્ઞાની હોય એ તો ઘણા જાગ્રત હોય છે અને પોતાની આત્મ અવસ્થાને સંભાળે છે બરાબર, બાર પરિણામ જાય છે. ગુરુદેવની ભાષામાં કહીએ તો કે આત્મામાં રહેવાની મોકળાશ રાખીને બહાર જાય છે, કાઠિયાવાડી ભાષા મોકળાશ રાખી, મોકળાશ એટલે અવકાશ, અનિવાર્યપણે જેટલું જાય છટકીને પરિણામ એટલું જાય, બાકી બરાબર અંદરની સાવધાની છોડતા નથી. લોકસંઘના ઉપર તો કૃપાળુ દેવે પણ ઘણી જગ્યાએ એ વિષય લીધો છે. લોકસંઘના વાળાને તીવ્ર પરલક્ષ છે એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. લોકસંજ્ઞા વાળો જીવ છે અને તીવ્ર પરલક્ષ હોય છે, કારણકારીમાં લાગવું પડે છે કે તીવ્ર પરલક્ષ થાય ત્યારે લોકસંજ્ઞા ઊભી થાય. આમ તો બંને પરિસ્થિતિ તો અનાદિની છે, પણ આપણે મુમુક્ષુની ભૂમિકાનો વિચાર કરીએ છીએ કે આ જે પરલક્ષ છે એમાં કોઈ સાધન સફળ થવા દે છે. અગિયાર અંગ ને નવ પૂર્વનો શાસ્ત્ર જ્ઞાન નિષ્ફળ જવાનું કારણ પરલક્ષી જ્ઞાન, પરલક્ષી જ્ઞાન થી નિષ્ફળ ગયું અનંતવાર. એવી જ રીતે દ્રવિલિંગી પર્યંત ની શુદ્ધ ક્રિયા નિરતિચાર, પંચ મહાવ્રત 28 મૂળ ગુણ નું પાલન પરલક્ષને કારણે નિષ્ફળ, પછી બધું વેઠે છે. આટલું મોટું અવગુણ છે આ, એની સામે જો જાગૃતિ ના આવે તેની સામે કાંઈ પણ સામેની પ્રક્રિયા ન કરવામાં આવે તો બહુ બળવાન દુશ્મન છે. અને દર્શન મોહને દ્રઢ કરાવનાર છે. સૌથી મોટો દુશ્મન તો દર્શન મોહ છે, પણ એનો મેઇન સપોર્ટર પરલક્ષ છે. મુખ્ય એને ટેકેદાર, બળવાન ને મારવો હોય તો એના ટેકેદાર ને એક પછી ખલાસ કરવા જોઈએ, તો એ બિચારો નિરાધાર થઈને ભાગવા માંડે. આજે અંધારી આલમ કહેવાય છે ને, એમાં મુખ્ય માણસ હિંમત વાળો બહુ હોય, પણ એની પાસે ટીમ હોય તો જ એ કામ કરી શકે. એ ટીમ એવી હોય કે ભાઈ હું કોઈ માથું મૂકો એટલે માથું મૂકી દે, કેમ કે ત્યાં તો જીવન મરણના જ ખેલ હોય છે. પણ જો એની પાસે ટીમ ન હોય ને તો એ સામાન્ય માણસની જેમ જ એની પરિસ્થિતિ થઈ જાય. એમ સામાન્ય માણસને બીને ચાલવું પડે એટલું એવી જ રીતે એને ચાલવું પડે. એટલે પ્લાનિંગથી કોઈ કોઈને એવા ક્ષેત્રની અંદર જ્યારે હરાવાનું હોય ત્યારે ટેકેદારોને ખલાસ કરે. આ રાજકારણમાં એ થાય છે ને, બીજું બે નેતાઓ એને ટેકેદારોને ખેંચી લે એટલે વાત પૂરી થઈ ગઈ. નેતો પાંગળો એવું જ છે. દર્શનમોને કોણ કોણ સપોર્ટ કરે છે એ પોતાના પરિણામનો પોતાને ખ્યાલ કરી લેવો, અને નિરાધાર કરો એટલે દર્શનમો બિચારો નિર્બળ થઈને રહેવાના થઈ જવાના. એનો ક્રમ જ છે ગુરુદેવ પરમાગમ 7-7 દર્શનમો છે. એનો અનુભાગ ઘટે પછી જ નાશ પામે, અનુભાગ ઘટે તો નબળો પડે પછી જ એ નાશ પામે. સીધો કોણ દર્શનમો નાશ પામે જ નહીં, એનો ક્રમ છે. એટલે માંદો થઈને જ મરે ટકામાં, સીધો એમને એમનો મરે.
એમ પણ લેવાય આપ શ્રીનો માર્ગ એટલો બધો સરસ મજાનો અધ્યાત્મ છે, આપણે પાસે ટીમ છે ને નબળી છે એટલે આ માર્ગ આગળ વધતો નથી, એવું લેવાય. પુણ્ય નો ઉદય નથી, શું લઈએ?
કઈ નઈ, આપણે ભગવાન નો માર્ગ છે અને ભગવાને જ્ઞાન માં જોયું છે કે દિવસે દિવસે આ માર્ગ નબળો પડતો જશે. અન્ય મતમાં જેટલા મહાત્મા થયા એ બધા કઈ જ્ઞાની તો નથી થયા, તો એને ટેકેદારો મળ્યા એટલે એ બધા ફાયદા ફૂલા. સૌથી વધારે કોણ ફાયલું ફૂલું? ક્રિશ્ચિયન ને મુસલમાન, પછી બૌદ્ધો ને એ બધાનો વારો આવ્યો, પછી હિન્દુઓનો વારો આવ્યો, પણ જૈનમાં જ્ઞાનીઓ જ ન થયા. એમના જ્ઞાનીઓ એટલા થયા ને, કોઈ થયા તો એના એટલા પુણ્ય નહી, ન ચાલે તો ન ચાલે. બીજું શું થાય તો પરિસ્થિતિ જ્યાં વસ્તુ સ્થિતિને કોણ મટાડશે? વસ્તુ સ્થિતિને કોણ મટાડશે? એ તો ઠીક છે, પણ ટૂંકામાં આત્મા પોતાનું કરી લઈએ એમાંથી તાત્પર્ય એ કાઢવાનું છે કે આત્મા પોતાનું કરી લઈએ. કાળ હીણો છે તો હીણા પરિણામ વાળા જીવોનું બાહુલ્ય હોય, એની બહુલતા હોય, સત્યનો પરાભવ થાય. કૃપાળુ દેવે લખ્યું છે સત્યનો પરાભવ થશે, પાખંડીઓનો વિજય થશે, એવું બધું લખ્યું. આ બધા અન્ય મત બધા પાખંડ જ ગણાય, અન્યમત બધા પાખંડમાં જ ગણાય. કેવી ધામધૂમ ચાલે છે પાલીતાણામાં, અબજો રૂપિયા નાખ્યા છે. એક વર્ષમાં તો નખાણા નથી, વર્ષો તો થઈ ગયા છે. દોઢસો વર્ષ પહેલા સમીર શિખર નો પાડ 1,00,000 દિગંબરો નતા લઈ શક્યા. 150 વર્ષ પહેલા પાલિતાણામાં 1,00,000,000 ના ખાણા છે, અત્યારે જેને આપણે અબજો કહીએ છીએ. પાછળથી નીકળેલો પણ છે ભગવાન, પછી 500 વર્ષથી નીકળેલો પણ છે. પાછળ રહી ગયા દિગંબર, પાછળ રહી ગયા સ્વતંબર, આગળ નીકળી ગયા. એમ જ થાય. ગુરુદેવ એવા યુગ પુરુષ પાક્યા, અને દિગંબર સંપ્રદાય સાચો છે એની હાકલ કરી, હાકલ કરી કે ન કરી, તો આખા દિગંબર સંપ્રદાયમાંથી 2% આમાં ભેળ્યા નથી. કેટલા? 2%. આખા દિગંબર સંપ્રદાયની જો વસ્તી કાઢો ઇન્ડિયાની, તો 2% ભેળ્યા નથી. 98% એમને મર્યા. આવો પુરુષ અન્ય મતમાં પાક્યો હોય ને તો દુનિયાને હલાવી નાખે. તાલની બલિયારી છે. 2% ની સંખ્યા નથી આવી મૂળ દિગંબરોમાંથી. પૂરા 2% નથી આવ્યા. 1% ક્યાંક, 1/4%, ક્યાંક 1.5%, ક્યાંક ઈચ્છે 1%ની અંદર એવરેજ તો કઈ છે, ખાસ નથી એવી પરિસ્થિતિ. આવું શાંતિ શ્રેયાંશ પ્રસાદ આવ્યા ત્યારે વાત કરી હતી કે ક્રિશ્ચિયન લોકો સામેથી બધું આપે છે ક્રિશ્ચિયન બનાવવા. અમે સામેથી તમને બધું આપીએ છીએ, દિગંબર મંદિરો, દિગંબર શાસ્ત્રો. તમારે કંઈ ફંડફાળો કર્યો કોઈ દિવસ પ્રચાર કરતા? ભાઈ અમારે મંદિર બનાવવું છે, તમે શેરજી કંઈક આમાં લખાવો. જોવા સોનગઢમાં 1,00,000,000 નાખ્યા છે, 1,00,000 શાસ્ત્ર છાપ્યા છે, તો તમારે અમને આવકારવા જોઈએ, ભેળવવા જોઈએ, કે તમારે અમારો વિરોધ કરીને અમને ધક્કો મારવો જોઈએ? ઓલા લોકો જેટલી બુદ્ધિ નથી આપણામાં. જે લોકો માંસ ખાય છે, માછલા ખાય છે, એટલી બુદ્ધિ નથી આપણા લોકોમાં. બધી વાત કરી સાંભળી લેતા હો, બોલ્યા નથી. ભૌતિક માર્ગ વખતે દબાઈ જાય ત્યારે ભૌતિક માર્ગ ફાલે ફૂલો છે, તો અધ્યાત્મ માર્ગ દબાઈ જવાનો. દિવસ પછી રાત ને રાત પછી દિવસ એમ હાલવાનું. ગાયો માણસ હોય પોતાનું કરીને હાલ્યો જાય. તાત્પર્ય તો એ છે.